ભગવાન લક્ષ્મણજીને સંબોધીને કહે છે, થોડાક સ્વસ્થ થઈને સીતાજીના મોઢેથી જ્યાં સ્વપ્નની વાત જાણી સાંભળી એટલે ભગવાનને થોડુંક મનમાં ક્ષોભ ને ચિંતાગ્રસ્ત થયા. ભય સોચ બસ સોચ વિમોચન, જે સમસ્ત સૃષ્ટિના દુઃખ દૂર કરવા વાળા એ આજે વિચારમાં પડી ગયા કે આ શું થશે. ભય સોચ વશ વિચારબંધ થઈ ગયા કે શું જગત આખું દુઃખી હોય ત્યારે ભગવાનને શરણે જાય, પણ જયારે ભક્તોનું દુઃખ જોઈને ભગવાનને કંઈક મનમાં પીડા કે ક્લેશ થાય તો એ કોને શરણે જાય. ઘરમાં વડીલ હોય બધાને સંભાળે, પણ જયારે એ વડીલ હોય એ પોતે જ ધીરજ ગુમાવી બેસે તો કોણ એને આશ્વાસન આપે, કોણ એને ધીરજ બંધાવે. કૌશલ્યાજીએ પણ કહ્યું હતું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, નાહી તો બુડાઈ સબ પરિવારું. આપ વડીલ છો, શ્રેષ્ઠ છો. મહારાજ દશરથજીને કૌશલ્યા સંબોધી રહ્યા છે કે થોડીક ધીરજ ધારણ કરો તો આ બધા પાર ઉતરે, નહીતર આખું અયોધ્યા ડૂબશે. કારણ મહારાજ દશરથજી એ અયોધ્યાનું સર્વસ્વ છે. અહીંયા સીતાજીના મુખની વાત સાંભળીને ભરતજીના સમાચાર સ્વપ્નના સમાચાર છે અને થોડાક વ્યાકુળ થયા. સ્વાભાવિક છે કે કોઈક વિશેષ ગૂંચવારી સમસ્યા આવીને ઉભી રહે ને ત્યારે માણસ થોડોક શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. કઈ નહીં તો આનો ઉપાય શું એ શોધવા માટે પણ એક ઘડી બે ઘડી પલ પલ બે પલ ગંભીર થઈ જાય. તો ભરતજીના આવવાના આ માત્ર સ્વાપનિક જ સમાચાર છે, છતાંય ભય સોચ વશ થોડાક વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું. બંને બાજુની સમસ્યા છે, બંને બાજુ સંભાળવાના છે. રઘુવંશની પરંપરા સંભાળવાની છે, ભક્ત અને ભરતનો પ્રેમ પણ સંભાળવાનો છે. અને એટલા માટે મનની અંદર થોડાક વિચારમાં પડી ગયા આ બેમાંથી નિર્ણય કયો લેવો. કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે નિર્ણય લેવાની અંદર બહુ જ ગંભીરતા રાખવી પડે અને સૌ કોની સામે મીટ બાળીને જોવે કે ઘરના વડીલ એ શું કે છે. ચલો સમસ્યા તો આવી છે, પણ જે ઘરના મુખ્ય હોય એ પોતે વિચારમાં પડે છે કે આનો નિર્ણય કેવી રીતે લેવો, શું કરવું આનું. તો આમ ભગવાન પણ ભય સોચ વશ એ પણ જરાક વિચારમાં પડ્યા અને કરું શું. લક્ષ્મણજી બાજુમાં હતા અને એમને અળગા કેવી રીતે રખાય. ત્રણેય સાથે આવ્યા છીએ, સમસ્યા આખા અયોધ્યાની છે અને ત્રણેયની પાસે સમાધાન છે, રામ લક્ષ્મણ ને સીતાજીનું. એટલે લક્ષ્મણજીને અંદર ન જોડાવાય, ઇન્વોલ્વમેન્ટ ન થાય કરે તો એક થોડુંક અજુગતું લાગે કે નિર્ણય લેવાનો છે તો મારે લક્ષ્મણજીને પણ સાથે તો લેવા જ પડશે ને, ભલે નિર્ણય પોતે લે. ઘરમાં આ વ્યવહાર હોવો જોઈએ, ભલે નિર્ણય વડીલ લે પણ ઘરના જે હોય બધાને તમને શું લાગે છે, બરાબર છે ને. કંઈક બદલવા જેવું હોય કે કંઈક નવું ઉમેરવા જેવું હોય તો કહી શકો છો. નિર્ણય વડીલ જ લે, પણ બધાને સંમત સાથે રાખીને લે. અને જો સરમુખ તૈયારી કરીને જાતે જ નિર્ણય લે તો કોક વખત સાંભળવાનો વારો આવે કે નિર્ણય તો તમે લીધો હતો, હવે તમે જાણો. એટલે ભગવાને એક વ્યવહાર જેને કહેવાય વિવેક નહીં, હા વિવેક જુદો હોય ને વ્યવહાર જુદો હોય. વિવેકમાં પૂછવા ખાતર પૂછવાનું, અને વ્યવહારમાં એની પાસેથી સલાહ એનું મંતવ્ય લેવાનું કે તમારી મરજી શું છે. તો આમ ભગવાને સીતાજીની વાત પૂરી સાંભળ્યા પછીથી બાજુમાં જ લક્ષ્મણજી ઉભેલા હતા કે લક્ષ્મણ તમારું શું કેવું છે. જુઓ લખન સ્વપન યહ નીકન હોય, આ સારું સ્વપ્ન નથી, સાચું પણ નથી. એમ કે સ્વપ્ન હંમેશા સાચા હોતા જ નથી, સ્વપ્ન એ સ્વપ્ન હોય છે. અને એટલા માટે તો આખા યોગ વાસિષ્ઠમાં અને આખા વેદાંતની અંદર કહ્યું કે આ જીવન એ સ્વપ્ન છે અને આ જગત એ સ્વપ્ન છે. પહેલા હતું નહીં અને અંતે રહેવાનું નથી. તો આમ એ સ્વપ્નની વાતો કરતા લક્ષ્મણજીની સાથે તત્વાનુસંધાન કરાવી લીધું. લખન સ્વપન યહ નીક ન હોય, આ સારું સ્વપ્ન નથી, એટલે કંઈક અપસુકન છે, કંઈક અપસુકન છે. અને નીક ન હોય એટલે સાચું પણ નથી, આ સ્વપ્ન કોઈ દિવસ સાચું હોતું નથી. એટલે તત્વના વેદાંતની અંદર આવી ગયા ભગવાન સમજાવવા માટે કે જ્યારે પણ આ જગતને સમજવું હોય, જીવનને સમજવું હોય, વાસ્તવિકતા સમજવી હોય તો સ્વપ્નની સાથે સરખાવી લેજો. આપણે કેટલા સ્વપ્ન જોનારાઓને જતા જોયા, આવ્યા તો આવ્યા ગયા છે, અને આપણે બેઠા છીએ ટોળે વળીને, આવ્યા છે તે જવા માટે જ છે. અને એટલા માટે કહ્યું કે યહ નીક ન હોય, આ સાચું હોય જ ના શકે, સ્વપ્ન કોઈ દિવસ સાચું ન હોઈ શકે. હવે એવું લાગે છે કોઈક માઠા સમાચાર મળશે. કઠિન કુચા સુનાઈ, કોઈ પણ વ્યક્તિ ગમે તે કોઈક આવીને કઈક માઠા સમાચાર મળવાના હોય એવા સંકેત જણાય છે.
અસકહી બંધુ સમેત નહાને,
આમ કહીને ભાઈ લક્ષ્મણજી સહિત મંદાકિનીમાં સ્નાન કરી લીધા.
પૂજી પુરારી સાધુ સન્માને,
અને પોતાની પ્રસન્નતાને ખાતર, અથવા તો એમ કહેવાય કે આ કઈ આવી દુર્ઘટના ન ઘટી જાય એટલા માટે લાવ ભગવાનનું પેલું સ્મરણ કરી લઉં, સાધુ સંતોના આશીર્વાદ લઈ લઉં. ભોળાનાથ શિવજી એ તો કાલના અધિષ્ઠાતા છે અને એમના આરાધ્ય છે, એટલે આવું કઈ દુર્ઘટનાના સમાચાર ન મળે એટલા માટે લાવ, મારા ભોળાનાથને હું યાદ કરી દઉં, કારણ કે એ મૃત્યુંજયના અધિષ્ઠાતા છે. તો આમ લૌકિક વ્યવહાર પણ પ્રભુએ બહુ સ્પષ્ટ ખુલ્લો કરી દીધો. અને લૌકિક વ્યવહાર એટલા માટે કરી રહ્યા છે કે પોતે સાક્ષાત પરબ્રહ્મ આવ્યા છે અને બધું જાણે છે, એવું સૌની આગળ ખુલ્લું ન પડી જાય એટલા માટે ભગવાન સ્વયં આ લૌકિક વ્યવહારને પણ સાથે રાખે છે. એટલે ભગવાને લક્ષ્મણજીને આ બધી વાત કર્યા પછીથી પોતે પોતાની જાતે બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં ઉઠ્યા છે અને વાત સવારની જ છે. એટલે ભગવાન સ્નાન ઇત્યાદિ પરવારી વાસ્તવિકતા છે કે ભગવાને ઉઠ્યા, સ્વપ્નની વાતો થઈ, લક્ષ્મણજીની સાથે પણ એની વાતો કરી લીધી, પણ હવે ઉઠ્યા પછીથી શૌચાદિક ક્રિયા તો કરવાની, સ્નાન ધ્યાન ની. એટલે સવારે ઉઠી નાહી ધોઈ અને પ્રભુ સૌથી પહેલા પોતાના નિત્ય ક્રમ નિયમમાં બેસી ગયા. ભગવાન સ્વયં હોવા છતાંય જો કિન્ન પૂજ પુરારી સાધુ સન્માની, નાહી ધોઈ પરવારી નિત્ય ક્રિયા કરવા માટે બેસી ગયા. ભગવાન શિવની આરાધના કરી સાધુઓ, સાધુ સંતો જે ચિત્રકૂટમાં નિવાસ કરતા તપસ્વીઓ, એ સૌને આદર પૂજન નમન આ બધું કરીને આમ સૌને સન્માન આપી વંદન કરી પ્રણામ કરી દેવતાઓ ઋષિઓ મુનિઓ સૌની સાથે નો એકબીજાની સાથેનો જાણે કંઈક વ્યવહાર કરતા હોય, આ તો ભગવાન સ્વયં છે ને. એટલે આગળનો સંકેત દેવતાઓ સાથે કે જુઓ આ પરિસ્થિતિ છે, ભરતજી આવી રહ્યા છે અને સમસ્યા બંને તરફની છે, એટલે સંકેત આપી દીધો દેવો ઋષિઓ ગંધર્વો આ સૌને. કારણ કે એ બધાને એમ છે કે ભગવાન અવતરિત થયા છે ભૂમિનો ભાર ઉતારવા માટે, અને આ બાજુએ ભક્ત પ્રેમ પણ છે. અને જો કંઈક ભરતજીના ભક્તિભાવને પ્રેમને આધીન થઈને પ્રભુને કદાચ નિર્ણય લેવો પડે કે મારે મારા ભક્તને સાચવવાનો છે, એની ભક્તિને એની શ્રદ્ધાને, અને એ કંઈક થઈ જાય તો તમે બધા એમાં કંઈ પણ વાંધો ન લેશો. આમ પોતે જ પોતાની મનથી વિચાર કરી અને સન્માને સુર મુનિ એ બધા દેવોને પણ અંતરિક્ષમાં કહી દીધું, જુઓ આ પરિસ્થિતિ છે, નિર્ણય કયો લેવાય એ કઈ કહેવાય નહીં. અને આમ બધાની સાથે સ્વીકૃતિ સંમતિ મેળવી અને ઉત્તર દિશા તરફ મોડું રાખીને પ્રભુ રાહ જોઈને બેઠા છે.